एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआई नी मददथी तैयार करवामां आव्यो छे। आजे आपणे जेमनी वात करवाना छीए एमनुं नाम तो लगभग बधाए सांभळ्युं ज हशे, મિગ્યુલ ડી સર્વાન્તિસ સાવેદ્રા।
હા બિલકુલ, સ્પેનના મહાન લેખક, નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને જેમણે આધુનિક નવલકથાનો એમ કહીએ કે પાયો નાખ્યો।
બરાબર, આધુનિક નવલકથાના પિતામાં।
અને એમનો સમય પણ એટલો જ રસપ્રદ। સ્પેનનો સુવર્ણ યુગ જેને સિગ્લો દિયો ઓરો કહે છે।
એટલે એ સમયગાળો કેવો હતો, જરા વિસ્તારથી વાત કરીએ।
જો, એ સમય હતો જ્યારે સ્પેન દુનિયાભરમાં પાવરફુલ બની રહ્યું હતું। એમનું સામ્રાજ્ય ફેલાતું હતું, ચાર્લ્સ V, પછી ફિલિપ II, ફિલિપ III, પણ સાથે સાથે દેશની અંદર અને સંસ્કૃતિમાં પણ ભારે ઉથળપાથળ ચાલતી હતી, એટલે બધું બરાબર નહોતું।
તો આજે આપણે આ જ કરીશું, સર્વાન્તિસના જીવનના જે અસાધારણ વળાંકો છે એમની કૃતિઓ, ખાસ કરીને ડોન ક્વિહોટે।
હા, ડોન ક્વિહોટે તો ખરી જ।
અને એમનો સાહિત્ય પર શું પ્રભાવ રહ્યો એ બધું ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું। આપણો આધાર રહેશે મ્યુકેલ ડી સર્વાન્ટિસ, સાહિત્યિક જીવનચરિત્રના કેટલાક અંશો।
બરાબર, તો શરૂઆત કરીએ એમના સમયના સ્પેનથી, જેણે સર્વાન્ટિસ જેવા લેખકને ઘડવામાં એમ કહીએ કે મોટો ભાગ ભજવ્યો।
હા, તો કેવો હતો એ સુવર્ણ યુગ?
દેખીતી રીતે તો સુવર્ણ યુગ હતો। અમેરિકામાંથી પુષ્કળ સોનું, ચાંદી, સંપત્તિ આવતી હતી। સ્પેનિશ આર્મી યુરોપમાં ધાક જમાવી રહી હતી। કેથોલિક ધર્મનો પ્રચંડ પ્રભાવ હતો।
પણ તમે કહ્યું એમ ઉથલપાથલ પણ હતી।
હા, એટલે સિક્કાની બીજી બાજુ પણ હતી। આટલી બધી સંપત્તિ આવતી હતી પણ દેશમાં ગરીબી પણ એટલી જ હતી।
અચ્છા,
સામ્રાજ્ય ચલાવવાનો ખર્ચ, સતત યુદ્ધો, આ બધાનો બોજ સામાન્ય માણસ પર, અર્થતંત્ર પર પડતો હતો।
એટલે કે દેખાવ ભપકાદાર પણ અંદર ઘણા વિરોધાભાસ।
બરાબર, જેમ કે કળા અને સાહિત્યનો વિકાસ તો ખૂબ થયો એટલે સુવર્ણયુગ કહેવાયો, પણ સાથે જ સ્પેનિશ ઇન્ક્વિઝિશન જેવી સંસ્થાઓ વિચારો પર, લખાણો પર કડક નિયંત્રણ રાખતી હતી।
સેન્સરશિપ।
હા, અને લશ્કરી તાકાત હોવા છતાં ઉત્તર યુરોપમાં જે નવા વિચારો, ધાર્મિક સુધારા થઈ રહ્યા હતા એનાથી સ્પેન થોડું અળગું પડી રહ્યું હતું।
તો આ બધાની અસર એ સમયના સાહિત્ય પર કેવી દેખાતી હતી?
દેખાય જ ને, સાહિત્યમાં પણ આ કોન્ટ્રાસ્ટ હતો। એક બાજુ અમાદિસ દે ગાવલા જેવી શૌર્ય ગાથાઓ હતી, એકદમ આદર્શવાદી, કાલ્પનિક દુનિયાની વાતો,
હા, જે ખૂબ લોકપ્રિય હતી,
અને બીજી બાજુ ડાયાના જેવી ગ્રામીણ પ્રેમકથાઓ પણ ચાલતી હતી। પણ એ જ સમયે લાઝરિલો દ ટોર્મિસ જેવી પિકારેસ્ક નવલકથાઓ પણ આવી।
પિકારેસ્ક એટલે?
એટલે બદમાશ, રખડું, નીચલા વર્ગના પાત્રની નજરે સમાજનું ચિત્રણ, એમાં સમાજની બદીઓ, ભ્રષ્ટાચાર, દંભ પર સીધો કટાક્ષ હોય।
અચ્છા, એટલે એક તરફ આદર્શવાદ અને બીજી તરફ કડવી વાસ્તવિકતા।
બરાબર, અને તમે સેન્સરશિપની વાત કરી તો લેખકો શું કરતા? વક્રોક્તિ, રૂપક, ઇશારાઓમાં પોતાની વાત કહેતા।
અને આ સમયમાં એવી કઈ મોટી ઘટનાઓ બની જેણે સર્વાન્ટિસના જીવન અને વિચાર પર સીધી અસર કરી હોય?
ઘણી હતી। એક તો 1578નું લેપેન્ટોનું યુદ્ધ, ભયાનક નૌકા યુદ્ધ હતું ઓટોમન સામ્રાજ્ય સામે। સર્વાન્તિસ પોતે લડ્યા હતા એમાં।
હા, એની વાત કરીશું આપણે।
પછી 1588માં સ્પેનિશ આર્માડાની હાર ઇંગ્લેન્ડ સામે, એનાથી સ્પેનની અજેયતાનો ભ્રમ તૂટ્યો।
ઓકે,
અને 1609માં મોરિસ્કોઝનો બહિષ્કાર, એટલે જે મુસ્લિમોએ ધર્મ બદલીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો તેમને દેશમાંથી કાઢી મૂક્યા। આ બધી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક એમના લખાણમાં ડોકાય છે।
અને પ્રિન્ટિંગ પ્રેસ, એનો પ્રભાવ?
હા, એ પણ મહત્વનું। પુસ્તકો છપાવા લાગ્યા, વિચારો ઝડપથી ફેલાતા થયા, આ પણ એક મોટો બદલાવ હતો।
બરાબર, તો આ બેકગ્રાઉન્ડ સાથે હવે સર્વાન્ટિસના પોતાના જીવન તરફ વળીએ। જન્મ 1547, અલકાલા ડી હેનારેસમાં।
હા, યુનિવર્સિટી નગર હતું, અને પરિવાર હતો હિડાલ્ગો, એટલે ઉમરાઓ ખરા પણ નામ પૂરતા, સંપત્તિ ખાસ નહીં।
એમના પિતા રોડ્રિગો એ બાર્બર સર્જન હતા, ભ્રમણશીલ।
હા, એટલે એક જગ્યાએ ટકે નહીં, અને એ વ્યવસાય ત્યારે બહુ ઊંચો નહોતો ગણાતો। માતા લિયોનોર થોડા સારા કુળના હતા એટલે સર્વાન્તિસની સ્થિતિ થોડી અધ્ધર હતી સમાજમાં,
અને પિતાના દેવાને લીધે સતત સ્થળાંતર કરવું પડતું હતું।
બરાબર, એટલે નાનપણથી જ સ્પેનના જુદા જુદા ભાગો જોયા, અલગ અલગ પ્રકારના લોકોને મળ્યા, આ અનુભવ એમના લેખનમાં બહુ કામ આવ્યો.
શિક્ષણનું શું?
એના વિશે બહુ ચોક્કસ માહિતી નથી, પણ મેડ્રિડમાં જુઆન લોપેઝ ડી હોયોસ નામના વિદ્વાન પાસે ભણ્યા હોય એવું મનાય છે. એ તો સર્વાન્તેસને પ્રિય શિષ્ય કહેતા હતા.
પણ પછી અચાનક 1569માં એમને ઇટાલી ભાગી જવું પડ્યું. કેમ?
લાગે છે કે કોઈ દ્વંદ્વ યુદ્ધ, કોઈ ઝઘડામાં પડ્યા હશે. કાયદાથી બચવા નીકળી ગયા.
અચ્છા.
ઇટાલી ગયા, ત્યાંની પુનરુજ્જીવન સંસ્કૃતિ જોઈ, એની અસર પડી, અને પછી ત્યાં સ્પેનિશ આર્મીમાં જોડાયા.
અને ત્યાંથી જ લેપેન્ટોના યુદ્ધમાં.
હા, 1571 એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ. માર્કેસા ગેલી પર હતા. સખત તાવ હતો, છતાં લડ્યા
ખૂબ બહાદુરીથી.
અને 3 ગોળી વાગી, 2 છાતીમાં, 1 ડાબા હાથમાં. હાથ કાયમ નાટે નકામો થઈ ગયો.
એટલે જ લેપેન્ટોનો એક હાથો માણસ.
હા, એલ માનકો દે લેપાન્તો. પણ એ શરમાતા નહીં, ગર્વ લેતા આ વાતનો.
પણ મુસીબતો ત્યાં પૂરી ન થઈ.
ના, ક્યાંથી? 1575માં સ્પેન પાછા ફરતા હતા અને બાર્બરી ચાંચિયાઓએ એમના જહાજ પર હુમલો કર્યો.
ઓહો.
એમને અને એમના ભાઈ રોડ્રિગોને પકડી લીધા, ગુલામ તરીકે અલ્જિયર્સ લઈ ગયા.
5 વર્ષ ગુલામીમાં.
હા, 5 લાંબા વર્ષ. એ દરમિયાન ઉત્તર આફ્રિકાની ઇસ્લામિક સંસ્કૃતિનો અનુભવ થયો. 4 વખત ભાગવાની કોશિશ કરી, પણ પકડાઈ ગયા.
એમની હિંમત ગજબની હશે.
કહેવાય છે કે એમના માલિકો પણ એમની હિંમતથી પ્રભાવિત હતા, એટલે બહુ કડક સજા ના કરી. છેવટે પરિવારે માંડ પૈસા ભેગા કર્યા, ટ્રિનિટેરિયન સાધુએ મદદ કરી અને 1580માં છૂટ્યા.
જ્યારે પાછા આવ્યા ત્યારે 33 વર્ષના, એક હાથ નકામો, ભૂતપૂર્વ સૈનિક, ભૂતપૂર્વ ગુલામ, સ્પેનમાં શું કરે?
બહુ મુશ્કેલ હતું. તકો ઓછી. નાટકો લખવાનો પ્રયત્ન કર્યો, પણ લોપે દી વેગા જેવા દિગ્ગજો સામે ટકી ન શક્યા.
પછી
સરકારી નોકરીઓ.
હા, સ્પેનિશ આર્મારા માટે પુરવઠો ભેગો કરવાનું કામ કર્યું, પણ એમાં હિસાબમાં ગેરરીતિનો આરોપ લાગ્યો. જેલમાં જવું પડ્યું.
ફરી જેલ?
હા. પછી ટેક્સ કલેક્ટર બન્યા, એમાં પણ કંઈક ગડબડ થઈ, ફરી જેલમાં. કહેવાય છે કે ડોન ક્વિહોટેનો વિચાર એમને જેલમાં જ આવ્યો હતો.
અંગત જીવન કેવું રહ્યું?
એ પણ બહુ સ્થિર નહીં. લગ્ન પહેલાં એક સંબંધ હતો આના ફ્રાન્કા ડી રોહાસ સાથે, એનાથી પુત્રી ઇસાબેલ હતી. પછી 1584માં કેટાલિના ડી સાલાઝાર સાથે લગ્ન કર્યા, જે ઉંમરમાં ઘણા નાના હતા. થોડી આર્થિક સ્થિરતા આવી હશે, પણ બહુ સુખી લગ્ન જીવન નહોતું એવું લાગે છે.
એટલે કે ડોન ક્વિહોટે લખાયું એ પહેલાનું જીવન સંઘર્ષ, નિષ્ફળતા, ભટકવાનું, આ બધાથી ભરેલું હતું.
બરાબર. અને આ બધા અનુભવો જ કદાચ એમના લખાણમાં ઊંડાણ લાવ્યા.
તો હવે આવીએ એમની કૃતિઓ પર. મુખ્ય થીમ કઈ જોવા મળે છે એમના કામમાં?
મુખ્ય તો પેલો સંઘર્ષ, આદર્શવાદ અને વાસ્તવિકતા વચ્ચેનો,
હંમેશા.
અને બીજું, સાહિત્ય અને જીવનનો સંબંધ. પુસ્તકો, વાર્તાઓ આપણને કેવી રીતે અસર કરે છે.
કદાચ પોતાના જીવનમાંથી જ આવી હોય શૌર્યના સપના અને વાસ્તવિક દુનિયાની ઠોકરો.
પહેલું પુસ્તક હતું લા ગેલેટિયા, 1585, ગ્રામીણ પ્રેમકથા. એમાં શું ખાસ હતું?
પરંપરાગત શૈલી હતી, પણ સર્વાન્ટિસે એમાં પાત્રોને ઊંડાણ આપ્યું. મનોવૈજ્ઞાનિક ટચ, વક્રોક્તિ પણ હતી. બીજો ભાગ લખવાનું કહેલું, પણ લખાયો નહીં.
પછી આવી નોવેલાઝ એક્ઝેમ્પ્લારેસ 1613, ઉદાહરણીય નવલકથાઓ. નામ જરા વિચિત્ર લાગે.
હા, કારણ કે 12 ટૂંકી વાર્તાઓના સંગ્રહમાં ઘણી વાર્તાઓ ઠગ, ગુનેગાર, સમાજના નીચલા સ્તરના લોકોની હતી. પણ સર્વાન્ટિસ કહેતા કે આમાંથી પણ કંઈક ઉદાહરણીય, કંઈક બોધ લઈ શકાય.
અચ્છા.
આમાં એમની અલગ અલગ શૈલી પરની પકડ દેખાય છે. રિંકોનેટ વાઈ કોટાડીલો પિકારેસ્ક છે. અલ લિસેન્સિયાદો વિડ્રિયરામાં ગાંઠપણ અને સમાજ ટીકા છે. અલ કોલોક્યો દે લોસ્પેરોસ તો કૂતરાઓ વચ્ચેનો ફિલોસોફિકલ સંવાદ છે.
વાહ. અને પછી 1605માં એ પુસ્તક આવ્યું જેણે બધું બદલી નાખ્યું, ડોન ક્વિહોટે ડે લા માન્છા, ભાગ પહેલો.
હા, 58 વર્ષની ઉંમરે, અને આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી.
બેસ્ટસેલર
તરત જ. દેખીતી રીતે તો શૌર્યગાથાઓની મજાક હતી, પેરોડી હતી, પણ લોકોને સમજાયું કે આ ખાલી હસવાની વાત નથી,
એનાથી વધુ કંઈક હતું.
હા, એમાં સ્પેનિશ સમાજનું ચિત્ર હતું. કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો જે ભેદ છે એના પર વિચાર હતો. અને ટેકનિક, વાર્તામાં વાર્તા, પાત્રો પોતે સાહિત્યની ચર્ચા કરે, સાઇડ હેમેથ બેનિંગેલી નામનો કાલ્પનિક ઇતિહાસકાર.
આ બધું મેટાફિક્શન કહેવાય ને, કથા વિશેની કથા.
બરાબર. જાણે લેખક કહેતા હોય કે જુઓ આ બધું હું બનાવી રહ્યો છું. એ સમય આ બહુ નવીન હતું.
પુસ્તક તો બહુ ચાલ્યું, પણ પૈસા ખાસ ન મળ્યા એમને.
ના,
કોપીરાઇટના કાયદા બહુ નબળા હતા, એટલે નકલો બહુ થઈ પણ લેખકને ફાયદો ઓછો.
અને પછી 10 વર્ષે 1615માં બીજો ભાગ આવ્યો, એની કેમ જરૂર પડી?
કારણ કે 1614માં કોઈ અવેલા નેડા નામના લેખકે નકલી બીજો ભાગ છાપી દીધો હતો.
ઓ, નકલી સિક્વલ.
હા, સર્વાન્ટેઝ બહુ ગુસ્સે થયા અને પોતે અધિકૃત બીજો ભાગ લખ્યો. અને ઘણા માને છે કે આ બીજો ભાગ પહેલા કરતાં પણ વધુ ગહન છે.
કઈ રીતે?
જુઓ, પહેલા ભાગ પછી ડોન કિહોટે અને સાંચો પાંઝા ફેમસ થઈ ગયા છે. બીજા ભાગમાં લોકો એમને ઓળખે છે, એમણે પહેલું પુસ્તક વાંચ્યું છે.
અચ્છા, એટલે પાત્રો પોતે પોતાની પ્રસિદ્ધિથી વાકેફ છે.
હા, એટલે હવે વાસ્તવિકતા અને ભ્રમણા વચ્ચેની લીટી સાવ ભૂંસાઈ જાય છે. મેટાફિક્શનનો ઉપયોગ વધુ ઊંડો છે. મૃત્યુ, ઓળખ, માનવીય સ્થિતિ પર વધુ ગંભીર ચિંતન છે.
એમની છેલ્લી કૃતિ કઈ?
એમના મૃત્યુ પછી પ્રગટ થઈ 1617માં, લોસ્ત્રાબામોસ ડે પિર્સિલેસ વાઇસેગીઝ મુંડા. અને નવાઈની વાત એ કે સર્વાન્ટિસ પોતે આને ડોન કિહોટે કરતા સારી ગણતા હતા.
એમ?
હા, એ બાઇઝેન્ટાઇન રોમાન્સ શૈલીની છે. સાહસ, ધર્મ, સંસ્કૃતિ બધું છે. મૃત્યુના થોડા દિવસ પહેલા જ એનું સમર્પણ લખીને પૂરું કર્યું હતું.
અને નાટકો લોપેડી વેગા જેટલી સફળતા કેમ ન મળી?
નાટકો લખ્યા, 1615માં પ્રકાશિત પણ થયા, પણ એમના નાટકોમાં મનોવિજ્ઞાન પર વધુ ભાર હતો, પાત્રોના આંતરિક જગત પર. જ્યારે લોપેડી વેગાના નાટકોમાં એક્શન, મનોરંજન વધુ હતું, એ લોકોને વધુ ગમતું.
એટલે એમની વચ્ચે સ્પર્ધા જેવું હતું?
હા, પરસ્પર આદર પણ હતો અને સ્પર્ધા પણ. બીજા એક મોટા સમકાલીન હતા કવિ ગોંગોરા, જેમની શૈલી બહુ જટિલ, અલંકારિક હતી. સર્વાન્ટિસની શૈલી એનાથી અલગ, વધુ સહજ હતી.
તો ટૂંકમાં સર્વાન્ટિસનું સાહિત્યમાં મુખ્ય યોગદાન શું ગણી શકાય?
સૌથી મોટું તો એ જ કે એમણે આધુનિક નવલકથાનો પાયો નાખ્યો. ગદ્યકથાને માત્ર વાર્તા કહેવા પૂરતી નહીં, પણ માનવજીવન અને સમાજને ઊંડાણથી સમજવા માટેનું એક ગંભીર કળા માધ્યમ બનાવ્યું.
અને એ કેવી રીતે, કયા તત્વો દ્વારા?
એક તો પાત્રો, ડોન કિહોટે, સાંચો પાંઝા. આ પાત્રો સપાટ નથી, જટિલ છે, વિરોધાભાસી છે. અને સૌથી અગત્યનું, વાર્તા દરમિયાન એ બદલાય છે, વિકસે છે, એકબીજાથી શીખે છે.
હા, એમના સંબંધમાં પણ બદલાવ આવે છે.
બરાબર, આવું વાસ્તવિક વિકસતું પાત્રાલેખન નવું હતું. બીજું, પોલીફોની,
એટલે કે બહુસ્વરતા.
હા, એક જ કૃતિમાં ઘણા અવાજ, ઘણા દ્રષ્ટિકોણ, ઘણી શૈલીઓ ભેગી કરવી. ડોન કિહોટેમાં પેરોડી છે, રોમાન્સ છે, પિકારેસ્ક છે, ફિલોસોફી છે, સાહિત્યિક ટીકા છે, બધું જ.
અને મેટાફિક્શન તો ખરું જ?
હા, એ તો ક્રાંતિકારી હતું. વાર્તા પોતે જાણે છે કે એ વાર્તા છે. સાઇડ હેમેટ બેનેગલી, બીજા ભાગમાં પાત્રોની પ્રસિદ્ધિ, આ બધું વાચકને સતત યાદ અપાવે છે કે આ કાલ્પનિક છે અને સાથે જ વાસ્તવિકતા શું છે એના પર વિચારવા મજબૂર કરે છે.
સંવાદો પણ અદ્ભુત લખતા હતા.
ખૂબ જ. પાત્રો કેવી રીતે બોલે છે એના પરથી જ એમનો વર્ગ, શિક્ષણ, વિચારસરણી બધું ખબર પડી જાય. કિહોટેની પુસ્તકીય ભાષા અને સાંચોની ગામઠી કહેવતોવાળી ભાષાનો કોન્ટ્રાસ્ટ જુઓ.
એમની શૈલી કેવી હતી?
બોલચાલની ભાષા જેવી સહજ પણ લાગે અને સાથે સાહિત્યિક ઊંડાણ પણ હોય, એ અનોખો સમન્વય હતો.
આ બધા દ્વારા કયા મોટા સવાલો ઊભા કર્યા એમણે?
શાણપણ અને ગાંડપણ વચ્ચે શું ભેદ? સત્ય અને ભ્રમણા શું છે? આદર્શ અને વાસ્તવિકતાનો સંઘર્ષ? આપણી ઓળખ કેવી રીતે બને છે? શ્રદ્ધા અને તર્ક? અને સૌથી વધુ તો, સાહિત્ય, વાર્તાઓ આપણા જીવન પર, સમાજ પર શું અસર કરે છે?
આ બધા શાશ્વત પ્રશ્નો છે.
હા, અને એમને વક્રોક્તિ, રમૂજ અને ઊંડાણથી રજૂ કર્યા.
આટલું મોટું કામ, એનો વારસો કેવો રહ્યો? ડોન કિહોટે તરત ફેમસ થઈ ગયું.
હા, સ્પેનમાં તો તરત જ, અને યુરોપમાં પણ ઝડપથી ફેલાયો. અંગ્રેજી, ફ્રેન્ચ, બીજી ભાષાઓમાં અનુવાદો થયા. શરૂઆતમાં લોકો એને મોટે ભાગે હસવાની ચોપડી જ સમજતા હતા,
શૌર્યગાથાઓની મજાક.
હા, પણ પછી ધીમે ધીમે સમજાયું કે આ એનાથી ઘણું વધારે છે. 18મી સદીમાં ફિલ્ડિંગ, સ્ટર્ન જેવા અંગ્રેજી લેખકોએ એની કદર કરી.
અને મોટો બદલાવ ક્યારે આવ્યો?
19મી સદીમાં, રોમેન્ટિક યુગમાં. ખાસ કરીને જર્મન રોમેન્ટિક વિચારકોએ કિહોટેને માત્ર હાસ્યાસ્પદ પાત્ર નહીં, પણ એક દુઃખદ હીરો, એક આદર્શવાદી તરીકે જોયો.
અચ્છા.
ફ્લોબર્ડ, દોસ્તોએવ્સ્કી જેવા લેખકો એનાથી બહુ પ્રભાવિત થયા. દોસ્તોએવ્સ્કીએ તો એને માનવ પ્રતિભાની સર્વોચ્ચ અભિવ્યક્તિ કહી.
અને 20મી-21મી સદીમાં
આધુનિક અને ઉત્તર આધુનિક લેખકો, બોરહેઝ, કુંદેરા, રશદી એમણે તો સર્વાન્ટિસને પોતાના પૂર્વજ ગણ્યા.
કેમ?
કારણ કે એમની મેટાફિક્શનલ રમતો, વાસ્તવિકતા સાથેની છેડછાડ, બહુ સ્વરતા, આ બધું એમને પોતાના સમય માટે ખૂબ જ રેલેવન્ટ લાગ્યું.
આજે પણ એ પ્રસ્તુત છે.
ચોક્કસ. આજે જ્યારે આપણી પાસે માહિતીનો ધોધ છે, સત્ય શું છે એ જ સવાલ છે, ત્યારે સર્વાન્ટિસની કૃતિઓ જે વાસ્તવિકતાની પ્રકૃતિ પર જ સવાલ ઉઠાવે છે એ વધુ પ્રસ્તુત લાગે.
અને પેલો શબ્દ ક્વિહોટિક,
હા, એ તો ભાષાનો ભાગ બની ગયો. અવ્યવહારુ આદર્શવાદી. એક પાત્રની અસર જુઓ, બાકી કળા, સંગીત, ફિલ્મ બધે એમનો પ્રભાવ છે.
એમના કેટલાક કોટ્સ યાદ કરીએ.
એક તો પેલો ફેમસ વાક્ય, ક્વિહોટેના પાગલ થવાનું કારણ. અંતે ઓછી ઊંઘ અને વધુ પડતા વાંચનથી તેનું મગજ સુકાઈ ગયું અને તે સંપૂર્ણપણે પાગલ થઈ ગયો. પુસ્તકોના પ્રભાવ પર કટાક્ષ છે.
બીજું,
ક્વિહોટેનું પોતાની ઓળખ વિશેનું કથન. હું જાણું છું કે હું કોણ છું, અને હું જાણું છું કે હું ફક્ત તેજ નહીં પણ ફ્રાન્સના બાર પિયર્સ પણ હોઈ શકું છું, કારણ કે મારા કાર્યો તે બધા કરતા ચડિયાતા છે. કલ્પનાની શક્તિ જુઓ.
અને એનો આદર્શવાદ,
સાંચો, મારા મિત્ર, જાણ કે મારો જન્મ આ આપણા લોહયુગમાં સુવર્ણયુગને પુનર્જીવિત કરવા માટે થયો છે. પોતાને એક મિશન પર માને છે.
જ્યારે સાંચો પાંજા એકદમ પ્રેક્ટિકલ.
હા, પેલું વાક્ય, મારી દાદી કહેતી હતી કે દુનિયામાં ફક્ત બે જ પરિવારો છે, હેવ્સ અને હેવ નોટ્સ. સીધી વાત.
અને લેખન વિશે શું કહે છે?
પ્રસ્તાવનામાં છે, કલમ એ મનની જીભ છે, લેખન એટલે વિચારવાની પ્રક્રિયા.
એમની કૃતિઓના રૂપાંતરણો થયા છે, ફિલ્મ, થિયેટર
ઘણા થયા છે, ઓપેરા, બેલે, સંગીત. પણ ફિલ્મ બનાવવી બહુ અઘરી સાબિત થઈ છે. ઓર્સન વેલ્સ, ટેરી ગિલિયમ બધાને બહુ તકલીફ પડી.
કેમ?
કારણ કે નવલકથાની જટિલતા, એનું મેટાફિક્શન, એનું કદ, એ બધું સ્ક્રીન પર લાવવું મુશ્કેલ છે.
પણ પેલી મ્યુઝિકલ મેન ઓફ લા માન્ચા,
હા, એ બહુ સફળ રહી. 1965માં આવેલી. એનું ગીત ધ ઇમ્પોસિબલ ડ્રીમ તો ક્લાસિક બની ગયું.
પણ એણે નવલકથાને થોડી સરળ બનાવી દીધી હતી.
હા, એમાં વક્રોક્તિ રમૂજ ઓછા હતા. ક્વિહોટેનું બહુ રોમેન્ટિક ચિત્રણ હતું, મૂળ કૃતિ કરતાં થોડું અલગ, પણ લોકોને ખૂબ ગમ્યું.
એકંદરે સર્વાન્ટિઝ અને ડોન ક્વિહોટે આજે પણ જીવંત છે.
બિલકુલ. 400 વર્ષ પછી પણ આપણને હસાવે છે, વિચારવા મજબૂર કરે છે, પ્રેરણા આપે છે. એમણે વિશ્વ સાહિત્યને નવી દિશા આપી,
નવલકથાને એક ગંભીર કળા સ્વરૂપ તરીકે સ્થાપિત કરી.
હા, જે માનવ મન અને સમાજને સમજવાનું શક્તિશાળી માધ્યમ બની શકે.
તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. સર્વાન્ટિસે જે આદર્શવાદ અને વાસ્તવિકતાનો સંઘર્ષ બતાવ્યો એ આજે આપણા ડિજિટલ યુગમાં કેટલો લાગુ પડે છે.
વિચારવા જેવું છે.
જ્યાં વાસ્તવિકતા પોતે જ કેટલી બધી રીતે રજૂ થાય છે, ક્યારેક વિવાદિત પણ હોય છે.
જેમ ક્વિહોટે પુસ્તકોમાં ડૂબીને પોતાની વાસ્તવિકતા રચતા હતા,
શું આજે આપણે પણ માહિતી, સોશિયલ મીડિયા, મનોરંજનની દુનિયામાં કંઈક એવું જ નથી કરી રહ્યા?
હા, આપણી વાસ્તવિકતાની સમજ પર આ બધાની શી અસર થાય છે?
સારો પ્રશ્ન છે. સર્વાન્ટિસનો અરીસો આજે પણ કદાચ આપણને આપણું જ પ્રતિબિંબ બતાવી શકે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવો પુસ્તક અને એક નવો વિચાર જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.